પરંતુ કરવા જેવી છે બીજી દયા, તે અંતરદયા છે. જગતના જીવો વારંવાર મોહના કારણે, અજ્ઞાનના કારણે, રાગ દ્વેષના કારણે દુઃખી થાય છે, કર્મથી બંધાય છે, સંસારમાં સપડાય છે, પરિભ્રમણ કરે છે, જન્મ મરણનું દુઃખ અનુભવતા હોય છે, રાગ દ્વેષથી પીડાતા હોય છે, કસાયોમાં તણાતા હોય છે, મોહના અંધકારમાં અથડાતા હોય છે. એ બધાથી આ જગતના જીવો જ્યારે મુક્ત થાય એ પ્રકારની દયા તેને કહેવાય છે અંતરદયા.
નાની પુરુષો જાણે છે કે અમને સુખ મળ્યું છે તે અમારા આત્મામાંથી મળ્યું છે, અમને સમાધિ મળી છે તે અમારા આત્મામાંથી મળી છે, અમને આનંદનો ખજાનો મળ્યો છે તે અમારા આત્મામાંથી મળ્યો છે. પરંતુ સાથે એમને એવો પણ ભાવ થાય છે કે જેવો ખજાનો અમારી પાસે છે તેવો ખજાનો જગતના સૌ જીવો પાસે છે, પણ તેઓ પોતાના ખજાનાને જાણતા નથી, તેના કારણે દુઃખી થાય છે. તેવા દુઃખી પ્રત્યે જે દયા તેને કહેવાય અંતરદયા. આ વાત જરા વિચિત્ર લાગે એવી છે. કોઈ ભૂખ્યો હોય અને માંગતો હોય, મા બાપ એક રોટલાનો કટકો કે કંઈક પૈસા આપો ને, તમારી ગાડી ઊભી હોય ત્યાં હાથ લાંબો કરી કહેશે કે આપો ને સાહેબ પાંચ્યું, આપણે કશું કહેશું કે લે દયામાં પણ છણકો. આ દયા કહેવાય. વૈભવશાળી હોય, ચમકતી લાખો રૂપિયાની ગાડી હોય, કરોડોના ઘરેણા પહેર્યા હોય, થસ્સાથી બેઠો હોય, લોકો સલામ કરતા હોય, ઘેરી વળતા હોય, બાજુમાં પદ્મિની જેવી સ્ત્રી બેઠી હોય, ભોગોના સાધનો હોય, તેને જોઈ તમને એમ થાય ખરું કે આ પણ દયાને પાત્ર છે? કોઈ તેને કહે કે સાહેબ અમને દયા, અમને તમારી દયા આવે છે, તો સાહેબ શું કરે? એક તમાચો મારે ને, મારી દયા? મને ઓળખે છે કે હું કોણ છું? લિસ્ટ તને આપું? મારે આટલો ધંધો, આટલા નોકરો, આવી સરસ ગાડી, આ બાળકો, આ સંપત્તિ, તું શું તારા મનમાં માને છે? દયા મારી ખાય છે? પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે સમ્યક દર્શનથી રહિત છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દયાને પાત્ર છે, ને સમ્યક દર્શનથી સહિત પુણ્યો શ્રાવક એ ભક્તને પાત્ર છે. શ્રેણિક રાજા ત્યાં જઈ માથું નમાવે છે, ભગવાન મહાવીર તો વંદન કરવા જેવા છે જ, પરંતુ આ પણ વંદન કરવા જેવો છે? આટલો મોટો સમ્રાટ તેના ચરણે માથું મૂકે છે. દરિદ્ર હોય, અંગ ઉપર ફાટેલા કપડાં હોય અને ભોજન માટે સામગ્રી ન હોય, પરંતુ અંદરમાં જો સમ્યક દર્શન હોય તો જગતમાં તેના જેવો શ્રેષ્ઠ અને સુખી કોઈ નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા આવા ભૌતિક સમૃદ્ધિવાળા જીવને જોઈ વિચારે કે આ બિચારો ખોઈ બેઠો છે. એ ક્યારે પોતાનો આત્માને જાણશે એવી લાગણી અંતરમાં અનુભવે તે છે અંતરદયા.
આગળ વાંચો.
સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઈ રહ્યો છે. સંત તુકારામે તેમની મરાઠી ભાષામાં એમ કહ્યું કે સંસાર ત્રિ તાપડી સગડી, સગડીમાં કોલસા નાખી પેટાવો તો ખૂબ જ લાગે આવે. તુકારામ એમ કહે છે કે આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રણ તાપથી સગડી છે. આવા ત્રણ તાપથી પીડાતા જગતના જીવોને જોઈને પરમ શાંતિનું ધામ પોતા પાસે છે, છતાં એ જાણતા નથી, એ પ્રકારની લાગણી થવી આને કહેવાય છે અંતરદયા, આને કહેવાય છે પ્રેમ, આને કહેવાય છે કરુણા, આને કહેવાય છે ભાવદયા. આવી ભાવદયા જેનામાં હોય તેને કહેવાય છે જિજ્ઞાસુ. એટલું નહીં પણ આ જાણ્યા પછી તેને એમ થાય કે હું પણ કર્મના બંધનમાંથી ક્યારે મુક્ત થાઉં, મારા આત્માને બંધનમાંથી કેમ મુક્ત કરું, અને જગતના બધા જીવો કર્મ બંધનમાંથી મુક્ત બને એવી ભાવના અંતરમાં થાય તેને કહેવાય છે અંતરદયા.
કસાયની ઉપશાંતતા, મોક્ષની જ અભિલાષા, ભવનો ખેદ અને અંતરદયા, આ ચાર ગુણો સાધનો લઈ જિજ્ઞાસુ જીવ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે છે. આધ્યાત્મિક વર્તુળમાં, આધ્યાત્મિક ઝોનમાં પ્રવેશ કરવાનો અધિકાર જિજ્ઞાસુ જીવને જ છે. પ્રત્યેક શબ્દ ખોલી ખોલીને સમજો, બીજો ઉપાય જ નથી. કેરીનો રસ છાલની અંદર હોય, ખુલ્લો તો હોય જ નહીં. છાલ સાચવવી અને જાળવવી પણ પડે. બજારમાં તમે જાઓ ત્યારે છાલ સાથે કેરીનો રસ લેવો પડે. છાલ પાછી લે અને રસ આપો તેમ ન બને. શબ્દ એ છાલ છે અને અંદર ભરેલો રસ બ્રહ્મજ્ઞાન છે. એ છાલ તમારે લેવી પડશે ને ખોલવી પડશે, ખોલવી પણ પડશે. કેરીને ઘોળી ઘોળીને રસ કાઢો છો અને અંતે છાલ ફેંકી દો છો, તેમ શબ્દોને સમજીને મૂકવાના છે અને ભાવને ગ્રહણ કરવાનો છે. જિજ્ઞાસુ જીવને જીવ ભાવને ગ્રહણ કરે છે.
એ જિજ્ઞાસુ જીવને એક મોટું કામ હવે કરવાનું છે. હવે એ તૈયાર થયો, પાત્ર થયો, અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે તે ખબર નથી. એક બીજ જમીનમાં પડ્યું, તમને શું ખબર એ કેવી રીતે ખીલે છે? આપણને ખબર પડતી નથી કે માના પેટમાં બાળક કઈ રીતે વિકાસ પામે છે. પૂર્ણિમાનો ચંદ્ર કેવી રીતે ખીલ્યો તે આપણને ખબર પડતી નથી. એમ સાધક જીવોની યાત્રા કેવા ક્રમે થાય છે તેની આપણને ખબર જ નથી. જે યાત્રા કરે એ જાણે. જિજ્ઞાસુ જીવને સદગુરુની પ્રાપ્તિ થાય જ. ધ્યાનથી સમજો કે જગતમાં એવી ચેતનાઓ છે તેઓનું કાર્ય આ જ છે. પોતાને કંઈ કરવાનું બાકી નથી. જેમ નદીના કિનારે નાવિક ઊભા જ હોય છે, તમે ગયા અને તુરંત જ તમને નાવમાં બેસાડી સામે પાર લઈ જાય છે, એ જ તેમનું કામ છે. તેમ આ જગતમાં કેટલાક તારુઓ એટલે તારનારાઓ છે, તેઓ જિજ્ઞાસુઓને તારે છે.
તિન્નાણંગ, તાર્યાણંગ, ઉદ્ધાણંગ, ભોયાણંગ, મુત્તાણંગ, મોયગાણંગ. આમ રોજ ગગડાવો છો ને, તારું તારનાર, તેઓ તારક છે, તારે છે. એમની ચેતનામાં એક કરુણાનો ભાવ છે કે જગતના જીવો જન્મ અને મરણથી મુક્ત થવા માટે વિતરાગ પરમાત્માના ધર્મને પ્રાપ્ત કરે. ધર્મની સમજ અમારે એમને જિજ્ઞાસુને આપવી પડે છે, એ માટે અમારું જીવન છે. આવી ચેતનાઓ સાથે જિજ્ઞાસુઓ કનેક્શન કરે છે. આ આંતરિક ઘટના છે. આંતરિક જગતમાં આવી રચના થતી હોય છે અને જિજ્ઞાસુ તથા સદગુરુનું મિલન થાય છે, સંયોગ થાય છે, અનુબંધ થાય છે, ટ્યુનિંગ અને જોડાણ થાય છે. આ ચર્ચા છોડો કે સદગુરુ છે કે નહીં, કેવા હોય, કેમ ઓળખવા. રહેવા દે ભાઈ, તું તને ઓળખ, પછી બધું થઈ પડશે. તું તૈયાર તો થા. ઘણી વખત સદગુરુ તારા આંગણે આવ્યા અને તેને કાઢી મૂક્યા. શિરડીના સાંઈબાબા છે, તેમને એક ભક્તે ભોજન લેવા આવવાનું આમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું કે આવીશ, અને સવારે 9 વાગ્યે ભક્તના ઘેર ભોજન લેવા ગયા. તેણે કૂતરાને આવતો જોયો અને દંડો મારી કાઢી મૂક્યો. પછી બપોરે 12 વાગે ભિખારીના વેશમાં ગયા તો કહ્યું કે જા, અહીં જગ્યા નથી. સાંજના એક લંગડા માણસ તરીકે ગયા તો ત્યારે પણ કાઢી મૂક્યા. તે ભક્ત સાંજના પાછો બાબા પાસે ગયો કે મેં આપને કહ્યું હતું ને કે કહ્યું હતું, પરંતુ આપ પધાર્યા નહીં. તે કહે કે હું 3 વખત આવ્યો હતો, પરંતુ તે દંડા મારી કાઢી મૂક્યો. સદગુરુ આવે છે, પરંતુ તમે કાઢી મૂકો છો. સદગુરુ નથી આવતા એમ કહેવું એ બિનજરૂરી ચર્ચા છે.
જગતમાં આવી ચેતનાઓ છે, જે ચેતનામાં 2 ભાવની ધારા છે. એક વિતરાગતા તરફની ધારા છે અને બીજી ભાવ કરુણાની ધારા છે. તેઓને બીજું કંઈ પણ કરવાનું નથી. તેઓ સંસારના કિનારે ઊભા છે, પોતે તરી રહ્યા છે અને ત્યાંથી જે આવે તેને તારવા છે. તારવાનો અહંકાર નથી, કરવાનો ભાવ નથી, કરતાપણાની બુદ્ધિ નથી. પોતાના વખાણ કરતા નથી કે ઓળખાણ આપતા નથી, પણ હાથ લાંબો જો કરો તો પકડીને સામે કિનારે મૂકી આવે. આવું કાર્ય જેમના જીવનમાં સહજ રીતે થઈ રહ્યું છે એને કહેવાય છે સદગુરુ. કેવું ભાષણ આપે છે, કેવા કપડાં પહેરે છે એ લક્ષણ નથી. 12મા ગુણસ્થાને પહોંચ્યા કે તેનાથી આગળ વધ્યા, તેમજ તેવા ગપ્પા મારવા તે તેમનું લક્ષણ નથી. સદગુરુ આંતરિક અવસ્થા છે, પોતાને પોતે જાણ્યો છે. જે ખજાનો પોતાને મળ્યો છે એવો ખજાનો સૌની પાસે છે, તેમ આંગળી ચીંધવાનું કામ કરવું છે. કોઈ કાળ એવો નથી કે જગતમાં સદગુરુ કે સંત પુરુષ ન હોય. સદગુરુ છે જ અને આવશે. તમારે આંગણે આવશે, સામે ચાલીને આવશે. માં કરતાં વધારે દયાળુ છે. જેમ બાળક ફરતું થાય, ચાલે પણ પડે એવું લાગે તો માં દોડતી જાય. માં અનુભવી છે. બાળક ઊભું થાય તો ઊભું થવા દે, ઊભું થતાં પડે તો પડવા દે, ધીમે ધીમે ચાલતું હોય તો ચાલવા દે, પણ ચાલતા ચાલતા પડી જાય તો દોડીને પકડી લે. માં બાળકની કેટલી કાળજી રાખે છે, તેમ સદગુરુ પણ જિજ્ઞાસુની કાળજી રાખે છે. માં કરતાં પણ અનંત વાત્સલ્ય તેમના હૃદયમાં છે.
પંઢરપુરમાં વિઠ્ઠોબાજી ઊભા છે, તેમની મૂર્તિ બહુ ભાવિક મૂર્તિ છે. તેઓ હાથ પહોળા કરીને ઊભા છે. સામે ચંદ્રભાગા નદી છે અને તેમાં ઊંડે સુધી પાણી છે. વિઠ્ઠોબાજીનો એક હાથ કેળ ઉપર છે અને તે કહે છે કે તું ચાલ્યો, બહુ પાણી નથી, આ કેળ જેટલું જ પાણી છે. હું અહીં તારો હાથ પકડવા ઊભો છું. 24 કલાક તું ધારું તારું ધ્યાન રાખું છું. સદગુરુ ઊભા છે, 24 કલાકની સર્વિસ છે એમની. બીજી વાત, સદગુરુ મળ્યા સિવાય અને એ તમારો હાથ ન પકડે ત્યાં સુધી ગમે તેમ કૂદકા મારો તો એ મોક્ષ નહીં મળે. હું ગુસ્સાથી નહીં પણ બહુ પ્રેમથી કહું છું.
બસ. શું વિષય સૂત્ર આપણું ચાલે છે વિચારણામાં? મુમુક્ષુના લક્ષણો અથવા તો જિજ્ઞાસુ જીવના લક્ષણો શું છે? એ જિજ્ઞાસુ જીવના લક્ષણોની અંદર જિજ્ઞાસુ ખેદ, સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ, અને ચોથું લક્ષણની વાત ચાલે છે, એ શું છે? અંતરદયા. હવે અંતરદયા એટલે બીજી કઈ દયા છે? દ્રવ્ય દયા. દ્રવ્ય દયા અને અંતરદયા એ વાત પહેલાં શરૂઆતમાં મૂકી છે. તો દ્રવ્ય દયા એટલે શું અને ભાવ દયા એટલે શું? બરાબર છે. બાહ્ય પ્રકારની, કોઈ ભૂખ્યો છે, અનાજ આપો, માંદો છે, સારવાર કરો, દવા મોકલો, વગેરે વગેરે. કપડાં નથી, ઠંડીમાં છે તો એને કંઈ ને કંઈ પ્રકારના કપડાં આપો. આ બધી દયાઓ જગતમાં જે છે એ બધી દ્રવ્ય દયા છે. એને ભણવા જવું છે, ભણાવો, પૈસા આપો, સ્કૂલના ચોપડા આપો, સ્કોલરશીપ આપો. આ બધી દયા કેવી છે? સંસારને અનુલક્ષીને છે. એના શરીરને માટે, એનું ભૌતિક જીવન છે એના માટે. એમાં એનું આત્મકલ્યાણ છે એમ સમજવાની જરૂર એવું માનવું પણ નહીં. ઘણા માને છે કે આપણે આ કરીને શું 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 કરી નાખ્યું, તે કાંઈ નથી કર્યું. અંતરદયા જો કહે છે કે આ જીવ જેવો જીવ છે, પંચેન્દ્રિય છે, મનુષ્ય છે, પોતાનું સ્વરૂપ જાણતો નથી. જે ચેતના જગતના જીવોમાં છે એવી જ એનામાં છે, પણ અનંતનું પરિભ્રમણ કરે છે, છૂટતો નથી. આને ભવના પરિભ્રમણથી કેમ એનો છુટકારો થાય અને એને માટે શું કરવું, તો એ જે વિચાર કરે એની એની અંતરદયા કહેવાય. આવી વિચારણા જેનામાં ચાલતી હોય એને અંતરદયા કહેવાય. કે જગતના જીવોની એની દ્રષ્ટિ એના ચૈતન્ય ઉપર છે, એનું ચૈતન્ય ક્યારે મુક્ત થાય, એ પોતાના શુદ્ધ સ્વરૂપને કેવી રીતે પામે, અને એ માટે જો એને કોઈ તરફ કોઈ રીતે મદદરૂપ થવાતું હોય તો કરવી, એ જે છે એની અંતરદયા છે. બીજું પૂછે છે કે જ્ઞાની પુરુષો એ પણ અંતરદયાને કારણે દુઃખી થતા હોય છે, શું કામ? કે જે શું પામે, પણ જે આનંદનો ખજાનો અમને મળ્યો છે, જેવી મસ્તી અમને છે ચૈતન્યની, જેવી આનંદની સુખની ધારા અમારી અંદર ચાલે છે, કશું જ ન હોવા છતાં પણ આવું જગતના જીવો પણ એ જ આનંદને અનુભવી શકે, એ જ સુખને અનુભવી શકે, એ જ શાંતિનો સ્વાદ લઈ શકે, અને આ કેમ નથી લેતા, આ ક્યારે લે? આવી જેનામાં સતત કરુણાની ધારા છે એ પણ એક અંતરદયાનું સ્વરૂપ છે. ઉદાહરણ આપ્યું છે ચક્રવર્તીનું અને પુણ્યા શ્રાવક પાસે તો કંઈ નથી, રસોઈ માટેના સાધનો પણ નથી. સવારનો તો પતી જાય તો સાંજે શું રસોઈ કરવી એવી કોઈ સામગ્રી એના ઘરમાં નથી, પણ એની શાંતિ, એની સ્વસ્થતા એ કેવી છે? તો ચક્રવર્તીને પણ ભગવાન એમ કહે કે તમે જાઓ અને એને વંદન કરી આવો. પુણ્યાને વંદન કરવા, જેની પાસે કશું જ નથી પણ સમ્યક દર્શન છે, આ સમ્યક દર્શન જે છે એની જે અંદરની અવસ્થા છે, એ અવસ્થા ભૌતિક સમૃદ્ધિ વાળો તો જોઈને તાજુબ થઈ જાય છે, અને પેલાને થાય છે કે આ જ્યારે આની પાસે ચક્રવર્તીની સંપત્તિ છે, પણ જેદી આત્મિક સંપત્તિ આવશે એ ક્યારે પોતાના આત્માને જાણશે? આવી એને દયા થાય. પુણ્યાને દયા આવે ચક્રવર્તીની, એ દયાને કેવી કહેવાય? અંતરદયા કહે છે. જગતના તાપથી પીડાતા જગતના જીવોને જોઈને પરમ શાંતિનું ધામ પોતા પાસે છે અને છતાં એ જાણતા નથી, લોકોને ખ્યાલ નથી, એવી પ્રકારની જેને લાગણી થાય એ પણ કહેવાય છે અંતરદયા. 680 પત્રમાં પરમ કૃપાળુ દેવ એમ કહે કે હે જગતના જીવો, તમે શું આથડો છો? હે દુષ્મ કાળના દુર્ભાગી જીવો, તમે ક્યાં ભૂતકાળની ભ્રમણામાં ફરો છો? અમે અત્યારે અમૃત સાગર છીએ, કલ્પ વૃક્ષ સમાન છીએ, શાંતિનું ધામ છે, અમારે શરણે આવો. તમારા કર્મ કષ્ટ મટી જશે, ભવ ભ્રમણ સમાપ્ત થશે. એટલી બધી કરુણા કે આ જગતના જીવો પામી શકે એમ છે, છતાં કર્મથી દુઃખી થાય છે અને પરિભ્રમણથી પીડાય છે. તો એનું દુઃખ દૂર કરવા માટે તેને એ જ્યારે બોલે કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ, તો આ શબ્દ એનો સેમાંથી નીકળો છે? અંતરદયામાંથી નીકળો છે. એમને અંતરદયા છે કે અમે જગતના જીવોના દુઃખને દૂર કરી શકીએ એમ છે, છતાં જગતના જીવોને એનું ઓળખાણ થતું નથી. જો ઓળખાણ થાય તો એને પછી બીજું કંઈ કરવાની જરૂર નથી, એ પુરુષ જેમ કહે એમ કરવાની છે. હવે આપણે તો પ્રશ્ન એ છે કે એનું ઓળખાણ થાય ત્યારે હાજર હોવો જોઈએ એવું જરૂર ખરું? અત્યારે પણ જો એનું ઓળખાણ થાય તો કેમ કે એ જે કંઈ છે એની કરુણા, એની કરુણા એના બોધમાં, એના જ્ઞાનમાં, એના વચનમાં છે. અને એ હાજર નથી તો એના બોધ, એનું જ્ઞાન, એના વચનો એ જો વિદ્યમાન હોય તો હાજર જ છે. હાજર હોય અને એનો આપણને અનુભવ ન થાય તો એને પ્રત્યક્ષ કહેવાય? કોઈ પુરુષ હાજર છે અને સત્પુરુષ છે એવું આપણને ભાન ન થાય તો એ પ્રત્યક્ષ કહેવાય? પરોક્ષ છે, તું તો જોઈ શકતો જ નથી એના પારમાર્થિક સ્વરૂપને, તો તું જોઈ શકતો જ નથી એની અંતર ચેતના, તું જોઈ શકતો નથી, ઓળખી શકતો નથી, તો પ્રત્યક્ષ છે નું ખ્યાલ આવે છે? પ્રત્યક્ષ ને પરોક્ષ નો ભેદ સૂક્ષ્મ છે, દરેકમાં આપી છે, અને એ વારંવાર સમજાવ્યું છે. મુમુક્ષુની આંખ ખોલવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, એક એક પત્ર, કે એક એક પત્રથી દરેક પત્ર પછી ખબર પડે કે આ લખનાર છે એ કોઈ કયો પુરુષ છે એ ઓળખાય છે. 500 પત્ર વાંચ્યા કંઈ ખબર પડી કે કોણે લખ્યા છે? અને એક પત્ર વાંચ્યો ઉગરીબેન પાસેથી લઈને પોપટલાલે વડવાના, બેન આ લખનાર તો ભગવાન છે, આ તને ક્યાંથી પત્ર મળ્યો? દ્રષ્ટિ હતી એનામાં, છૂટવાની ભાવના હોય. આ જિજ્ઞાસુપણું, જિજ્ઞાસુપણું ન હોય તો અંતરદયા ન હોય. અને આપણે દયા એટલે કબૂતરને ચણ નાખી આવીએ, એકાદો કૂતરાને રોટલો દીધો હોય, એકાદો ભિખારીને રૂપિયો કાઢીને આપી દીધો હોય, અને એવો ફૂલાતો હોય, એવો ફૂલાતો હોય કે ચાર જણાએ જોયું કે નહીં મેં રૂપિયો દીધો. એ દ્રવ્ય દયાની અંદર જ આ જીવ ગૂંચાયેલો છે, એને એનું સ્વરૂપ નથી ખબર પડતી. કે જ્ઞાનીનું જે શુદ્ધ અંતઃકરણ આવું છે, તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ ભોયાણમ મૃતાણમ મોગાણમ, જે એ પરમાત્માને દર્શન કરે છે અને દેવોના દેવ એવા શક્ર ઇન્દ્રના પણ ગુરુ એ નમસ્કાર કરે છે ભગવાનને, કે નમુત્થણમ અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ તિથૈરાણમ, એની અંદર એ કહે છે કે તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ મૃતાણમ ભોગાણમ, એ પ્રભુ આપ તો તરી ગયા છો અને જગતના જીવોને તારનારા છો. તરી ગયા છો ને તારનારા છો, મુક્ત થયા છો અને જગતના જીવોને મુક્ત કરશો, બોધિને પામેલા છો અને જગતના જીવોને બોધિદાતા છો, પ્રમાણી શકશો. આવું તમારું સ્વરૂપ છે, એની અંતરદયાનું સ્વરૂપ જાણે, જ્યારે પરમાત્માના દર્શન કરે ત્યારે પરમાત્માનું આ અંતરદયાનું સ્વરૂપ જાણે, એને પરમાત્મા સાથે પ્રત્યક્ષ અનુબંધ થાય કે આ મારો તારક છે. તારકની ઓળખાણ અને મારકની ઓળખાણ જીવની અંદર બંને થવી જોઈએ. મારાઓ અને તારાઓ, અગાઉની અંદર રજવાડામાં મારાઓ તૈયાર રાખતા દુશ્મનોને ખતમ કરવા, મારાઓને મોકલવામાં આવે, એ જુદું જુદું ગમે તે કપટ કરીને પણ જેનું કાસળ કાઢવાનું હોય એને મારી આવે, એ મારાવો કહેવાય. જગતની વિભૂતિ પરમાત્માઓ તારાઓને મોકલે છે, અનંત કેવડીઓ, અનંત તીર્થંકરો, અનંત જ્ઞાનીઓ, અનંત મુક્તાત્માઓ જગતમાં સદગુરુના રૂપમાં તારાઓને મોકલે છે કે જા જગતની અંદર જે કોઈ પાત્ર જીવ હોય એને ઉઠાવી લે, એને પકડ, એને ઓળખાણ કરાવ અને એને સંસારના બંધનમાંથી મુક્ત કર, લઈ આવે એને સિંચેલામાં, એ ના પાડશે તોય લઈ આવજે. એને સંકેત આપી દે બસ, પછી તું ચાલ્યો આવ, જોઈ લે મજા, એ સંસારમાં રહી શકશે નહીં, એની ઈચ્છા હોય તો પણ. આ તારાઓ છે જગતની અંદર તિન્નાનંદ, હે જિજ્ઞાસુ હોવો જોઈએ. હવે આપણને વગર કારણે કાંઈ નથી તો આપણે આપણા મારાઓને ઓળખીએ છીએ. બિઝનેસમાં હોય તો એ ખબર પડે કે પોતાના હિતની આડે આવનાર કોણ છે, આ મારો કોમ્પિટિટર છે, આ મારો દુશ્મન છે, આ મારા સોદામાં આડો જ હાથ નાખશે, આ નહીં થવા દે કામ. રાજકારણમાં ખબર છે, સમાજના વ્યવહારમાં પણ ખબર છે, અને આવા બધા બહાર ગોતવા જવાની જરૂર હોતી નથી. ક્યાં હોય છે, આગળ પાછળ જ હોય છે, બધે વ્યવહારમાં સંસારના ખબર હોય કે આ બધા વાંધો કાઢશે જ, હું આ કરીશ એટલે નડશે કોણ, તો પહેલાં કોણ નડે, પહેલાં હગા નડે. તો મારાઓની ઓળખાણ છે પણ તારાઓની નથી. એ નથી ઓળખાણ એટલે પછી દર્શન કરવા જાય તો એને આ તિન્નાણમ તારેયાણમ છે એ ખબર નથી. એ પ્રતિમાના દર્શન કરે તેના તિનાણમ તારેયાણમ છે એ ખબર નથી કે આનો બોધ, આનું એક વચન, આની એક કૃપા દ્રષ્ટિ મને અનંત સંસારમાંથી મારો બેડો પાર કરી દેશે. જો આનો અનુબંધ મને પડે તો કૃપાળુ દેવ, રત્નત્રય મહારાજ, આ બધા લોકોને અનુભવ. એટલે કે તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી. પ્રભુ કેટલું પાવરફુલ છે તારું દર્શન. આ વ્યક્તિત્વ કેવું હશે કે હજી એની સાથે કોઈ બેઠા નથી, બોધ નથી લીધો, હજી ક્યાંય એના વ્યાખ્યાન નથી સાંભળ્યા, સત્સંગ નથી કર્યો, માત્ર કહે છે કે તારું એક દર્શન થઈ ગયું ને એમાં અમારી ભ્રમણા, બહુની ભ્રમણા ભાંગી, બીજી ત્રીજી નહીં. આપણી ભ્રમણાઓ તો બધી આવ છૂલક સંસારના સુખની છે, ભવની ભ્રમણા ભાંગી. સ્વપ્નમાં પણ જો પ્રભુનું દર્શન થયું, કોને થયું, રત્નત્રય મહારાજને, તો સપનામાં પણ તને જોતા હે રાજ અમને અમારા આત્મ સ્વરૂપનું ભાન થયું. એને પદ લખી નાખ્યું, સિદ્ધપુર સુધી આવ્યા બિચારા, દર્શન થઈ શકા નહીં, પ્રભુ મોક્ષે પધારી ગયા, રાજકોટની અંદર સમાચાર મળી ગયા, આગળ ન આવ્યા. મારવાડથી શરૂ કર્યો તો આખો ધગધગતી ચૈત્ર મહિનાની રેતીની અંદર ચાલતા આવતા હતા, પણ દર્શન ન થયું. તો એણે લખ્યું, સ્વપ્નમાં પણ ગુરુદેવનું દર્શન થયું અને આપણું તો કામ થઈ ગયું. અહો સત્પુરુષની મુદ્રા, સત્સમાગમ. તો એક એક એના માધ્યમ છે બધા, પ્રભુનો અનુબંધ થવાના માધ્યમ છે મુદ્રા, વચનામૃત અને સત્સમાગમ. પ્રભુની મુદ્રાના દર્શન કરવાથી ક્યારેક અનુબંધ એની સાથે થઈ જાય. વચનામૃતથી કોઈ વચન ક્યારેક આપણને એવું સ્પર્શી જાય કે આખા બહુભ્રમણનો નિકાલ થઈ જાય. કોઈ સત્સમાગમની અંદર એમની સાથેનો હોય કે એમના નિમિત્તે થતો હોય, ક્યાંક દ્રષ્ટિ ખુલી જાય તો આપણા ભવનો બેડો પાર થઈ જાય. આ અંતરદયા જિજ્ઞાસુની મોટી મૂડી છે. એ વાત અહીંયા મુનિશ્રી જુદી જુદી રીતે કહે છે કે ભાઈ એને આવી અંતરદયા, એટલે કહે છે કે જેને એ ખ્યાલ નથી. તો અહીંયા એક સરસ શબ્દ વાપર્યો છે કે જિજ્ઞાસુ જીવને સદગુરુની પ્રાપ્તિ થાય જ. ધ્યાનથી સમજો કે જગતમાં એવી ચેતનાઓ છે કે જે ચેતનાઓ જગતમાં વિદ્યમાન છે, તારા તરીકે ઊભી છે, તારનાર તરીકે ઊભી છે. એનું કામ જ એ કે જે આવે એને સંસારના કિનારાનો ભવપાર કરાવી દેવો, ડૂબવા નહીં દેવાનો. એટલે એ બધા જગતમાં કેટલાક તારવો એટલે કે તારનારાઓ છે અને તેઓ જિજ્ઞાસુઓને તારે છે. એ તારનારાઓની શ્રેણીમાં તીર્થંકર કહેવાય. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના, અને તીર્થ એટલે તારે તે તીર્થ, અને તીર્થની સ્થાપના એટલે જેણે માર્ગ આપ્યો, માર્ગની બધી વ્યવસ્થા આપી, માર્ગનું સ્વરૂપ આપ્યું, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એવો ચતુર્વિધ સંઘનું જેને તીર્થ સ્થાપ્યું અને આચાર ધર્મ સ્થાપ્યો, તો તારા છે, આ તારનાર છે. આવા તીર્થંકરોની એક પરંપરા છે. જેમ અવસર્પિણી અને ઉત્સર્પિણી આવ્યા જ કરે અનંત કાળ સુધી, એનો કાળ નિશ્ચિત હોય છે. દસ કોડાકોડી સાગરોપમ એક અવસ્થા અને દસ કોડાકોડી સાગરોપમ બીજી અવસ્થા, આવી વીસ કોડાકોડી સાગરોપમનો કાળખંડ એ એક પૂર્ણ અવસર્પિણી ને ઉત્સર્પિણીનો કાળ થાય છે. આવા કાળચક્ર એ ચાલ્યા જ કરે છે, અનંતા કાળચક્ર, એને કાળચક્ર કહે છે. એવા કાળચક્રની અંદર પણ તીર્થંકરો થયા કરે, ચઢતા કાળમાં થાય અને ઉતરતા કાળમાં પણ થાય. આવા 24 તારાઓ તો હોય જ. જીવ ગમે ત્યાં ભ્રમણ કરતો નીકળે તો પણ તારાઓ તો છે જ. જો એની જિજ્ઞાસા હોય તો આનો સંપર્ક થઈ જાય. અને એ તારાઓના લક્ષણમાં કૃપાળુદેવે ઓળખાણ કરાવ્યું છે કે એના ત્રણ લક્ષણ છે. એની મુદ્રા પણ છે, એના વચનો પણ છે, અને એનો સમાગમ પણ છે. સમાગમ શ્રેષ્ઠ છે. રૂબરૂ મળે, એની સાથેનો સંપર્ક થાય તો ઉત્કૃષ્ટ છે. એને તો એક પછી બીજો ભવ ન હોય. પરંતુ માનો કે એ અવસર ચૂકાઈ ગયો, નથી મળ્યો, તો કે મુદ્રા છે, વચનામૃત છે, આ એની ઓળખાણ છે. એ ઓળખાણ જે કરી શકે છે, જેનામાં અંતરદયા હોય એ કરી શકશે કે આવા કોઈ પરિબળ અમને મળે છૂટવાના. એવી જેનામાં ઝંખના જાગી છે, જિજ્ઞાસુ તો હતો અને એમાં અંતરદયા જાગી કે હવે લાંબો સમય સંસારમાં રહેવું પોસાય એમ નથી અને રહેવું પણ નથી. આ તો પ્લાનિંગ કરે છે કે આ ભવે નથી મળ્યું, આવતે ભવે. મૂર્ખ તો જુઓ, આટલા ભવો કાઢ્યા અને હજી ઠેકાણું પડ્યું નથી, કાંઈ ઠેકાણું નથી પડ્યું, અને આ ભવની અંદર હજી પ્લાનિંગ કરે છે કે થોડુંક આપણે હરખું કરશું તો આવતે ભવે મળશે. એટલે કોલા કોકને ઘરમાં ખાવાનું વૈધું હતું અને ફેંકી દેવાને બદલે કોકને દીધું, તો કે આપણે દીધું હોય તો પામશું. તારે હજી આ ખાવાનું જ પામવું છે કે મોક્ષ પામવો છે? જુઓ એની આ દયા કેવી છે, પોતાના જીવ પ્રત્યેની દ્રવ્ય દયા. કે કોળિયો દીધો હશે તો કોળિયો મળશે. હજુ એના પ્લાનિંગમાં ક્યાંય છૂટવાની વાત આવતી નથી. સપનામાં પણ મોક્ષ નથી આવતો, સપનામાં સંસાર જ આવે છે. એટલે અંતરદયા શબ્દ વાપર્યો છે. ખૂબ વિચાર કરીને ભાઈ કે છે, આવી રીતે તું જ્યારે કર, જગતમાં બે પ્રકારની ચેતનાઓ ઓળખાણ આપી. એક છે વિતરાગ તરફની ધારા અને બીજી એની કરુણાની ધારા. આ ચેતનાના પ્રતિનિધિઓ તરીકે સદગુરુ છે. આપણા જે સાધુ પરંપરા છે ને, એ સાધુ પરંપરા એની વિતરાગ સાથે જોડાયેલી પરંપરા હોય. એ કોના પ્રતિનિધિ છે? તીર્થંકરના, વિતરાગના. બીજા તો ઘણા થઈ ગયા, મોક્ષે ગયા છે, ઘણા જીવો ગયા છે, પણ સાધુઓની પરંપરા વિતરાગ સાથે જ જોડાયેલી. આ જે શાસન કોનું ચાલે છે? મહાવીરનું. તો મહાવીરની પરંપરાથી જોડાયેલા જ સાધુ સાધ્વી હોઈ શકે. એથી બહાર હોય એ પછી એ પરંપરામાં નથી, એ તીર્થમાં પણ નથી. સદગુરુ તો દૂર રહ્યા. તો જે મહાવીરની પરંપરા છે સંયમની, પાઠની, એ પરંપરાની અંદર આ આશ્રમવાળા ક્યાં આવે? કઈ એવું ખરું ક્યાંય કોઈ જગ્યાએ કઈ વાંચ્યું આશ્રમની પરંપરા? તો એ તો તીર્થમાંથી નીકળી ગયા, એ શું તારવાના હતા? હવે તો એને તરવું હોય તો પેલામાં જવું પડશે. કોઈ શાશ્વત વ્યવસ્થા, સનાતન વ્યવસ્થા તો સમજવી પડે. વગર વિચારે દોડો જાય જીવ. શું કરવું છે, કેનાથી તારનારા પરિબળો કયા છે, તારક તત્વ કયું છે, અને આખી સનાતન અનાદિકાળથી ચાલતી આવેલી વ્યવસ્થાની અંદર તારવાની વ્યવસ્થા તીર્થંકરોના હાથમાં આવી છે. એટલે પ્રત્યેક કાળે એક એક અવસરપેણીની અંદર અને ઉત્સરપેણીની અંદર તીર્થંકરોની પરંપરા છે. એ તારનારા પરિબળ છે અને એના પરંપરાને માર્ગે ચાલનારા, એની આજ્ઞાએ, એના શાસનમાં, એની શાસનની મર્યાદાથી, એણે બતાવેલા માર્ગને આધારમાં લઈને, એના કહેલા વચનોને શાસ્ત્ર માનીને, આ આખી પરંપરા આચાર્યોની છે. કે જે ભગવાને કહેલો પંચાચાર ધર્મ છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ ધર્મનું સ્વરૂપ છે. ભગવાને કહેલો ધર્મ એ ચાર પ્રકારનો, એ પાલન પોતે પણ કરે અને જગતના જીવોને કરાવે, આ આચાર્યોનું કામ, આ એની પરંપરા. પછી એમાં સંપ્રદાય થાય, એક સંપ્રદાય, બીજો સંપ્રદાય, ત્રીજો સંપ્રદાય, સંપ્રદાય ગમે એટલા થાય પણ શાસન ન બદલાય. તમે દેરાવાસી છો કે સ્થાનકવાસી છો એ પૂછાય, તમે મહાવીરના શાસનમાં છો કે બીજા શાસનમાં એમ પૂછાય. દિગંબર હોય તો કે મહાવીરના શાસનની બહાર છે? કોઈ દિગંબરના આચાર્ય એમ કહે કે અમે આ વિતરાગના શાસનમાં નથી? નવો સંપ્રદાય ગમે તેટલો થાય, થવા દો, ગજ સંઘાડા જેટલા થાય એટલા થાય, પણ થાય શેમાં? પણ આ શાસન છોડી દીધું એનું શું થાય? નથી સમજાતો આપણને, શાશ્વત માર્ગ સમજાતો નથી. સનાતન, સનાતન માર્ગ છે. અગાસનો આશ્રમ થયો, શું નામ લખ્યું બધા ભેગા થઈને? લઘુરાજ આશ્રમ. અને લઘુરાજ સ્વામી આવ્યા ત્યાં શું ગાનપણ કર્યું? તમે પાટિયું ઉતારો પેલા, કે લખો સનાતન જૈન ધર્મ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. ઉપર શું બોર્ડ આપ્યું પેલું ટાઈટલ? સનાતન જૈન ધર્મ. રાજચંદ્ર એને પોતે પોતાનો કોઈ ધર્મ સ્થાપ્યો નથી, આ પરંપરાનો માણસ છે. આ તારકની પરંપરાનો એક પુરુષ છે, આ તીર્થંકરના પ્રતિનિધિ તરીકે આવ્યો છે. આ સનાતન જૈન ધર્મ મહાવીર પહેલાય હતો જે ધર્મ, મહાવીર પણ જેની પરંપરામાં એક હતા એ સનાતન જૈન ધર્મ, અને એની અંદર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ, એક અંગભૂત છે વિતરાગ શાસનના, એનાથી જુદો નથી. ઘણાના મનમાં એમ થાય કે અમે શ્રીમદ વાળા, અરે તમે જૈન માર્ગમાં નહીં, માર્ગ એક જ છે. કૃપાળુ દેવે પાને પાને ગાયું છે વિતરાગોની પરંપરા, જૈન માર્ગ એનું જ મહત્તા, એની જ વાત એ જ મૂકી છે. અને વળી મગજમાં આવી ગયું અમે બીજા. આવું ઘણી ટૂંકી બુદ્ધિથી ચાલતું હોય, આ બતાવે છે કે એનામાં અંતરદયા નથી આ જીવોમાં. પોતા પ્રત્યે જરાય દયા નથી, કેમ કે પોતાને ઓળખે તો પોતાને દયા આવે ને. ભિખારી છે ભિખારી, આને શું દયા હોય? માગનારાને કોઈથી દયા ન હોય, આપનારાને હોય. તીર્થંકરો, દેવો, આચાર્યો, સદગુરુઓ, સત્પુરુષો એ બધા આપનારા છે, જગતના જીવોને બોધ આપનારા છે, એ બધા માગનારા છે. હાલતા પોતાનો જુદો ચોકો બનાવી લે, એને વાર ન લાગે ચોકો બનાવતા. અંતરદયા જોઈએ કે આ જીવ અનંત કાળથી ભવચક્રમાં ફસાયો છે, કર્મના બંધે બંધાયેલો છે, અગમ નિગમના ભેદથી એની મુક્તિ થતી નથી, એને કોણ સમજાવે? અને એ સમજનારા સમજાવી શકે? જે સમજ્યા છે, પાર પામ્યા છે, એના અનુયાયી થાય, એના માર્ગે ચાલીએ તો જ આજ નહીં તો કાલ જેદી તેદી પણ માર્ગ મળશે એની પાસેથી. જે પામેલો છે એ જ પમાડશે, જે જાગેલો છે એ જ જગાડશે, જે છૂટેલો છે એ જ છોડાવશે. એટલે શું તું બાકીની બધી વાત કર્યા કર, આમ છે ને આ તેમ છે ને, તાલીઓ વગાડ્યા કરે અને બસ કેટલા માણા ભેગા થયા ગણ્યા કર. દુનિયામાં માણસોને ભેગા થવા હોય તો મદારી ખેલ કરતો હોય ને તો એ ભેગા થઈ જાય. કોઈ નવી વાત નથી, એનાથી અંજાઈ જવું, પ્રભાવમાં આવી જવું, આમ છે પુણ્યના ખેલ છે. પુણ્ય અને સત વચ્ચે પણ ફરક જિજ્ઞાસુને કરતા આવડે કે આ બધા પુણ્યના ખેલ છે અને આ સત્યનો આચાર છે. એને બીજું કઈ દેખાય? આપણી આંખ અંજાઈ જાય ત્યારે આપણને કઈ ન દેખાય. આંધળા હોય તો કોક દી દ્રષ્ટિ મળે, આંધળા હોય તો કોક દી દ્રષ્ટિ મળે, અંજાયેલાને તો છતી આંખે આંધળો. એનો કઈ ઉપાય નથી, જવા દઈએ. સમજવું છે અંતરદયા. અંતરદયા અહીંયા મુનિશ્રીએ બે પક્ષે કીધી, એક આ અંતરદયા રાખનારો પક્ષ અને બીજો અંતરદયા પોતે પોતાને માટે કરનારો પક્ષ. આ બંનેનું જોડાણ થાય એ મુક્તિનું સૌથી યોગ્ય સાધન. એને સતને પકડો, બાહ્ય વ્યવહારને છોડી દેતા વાર ના લાગે. કે હું પામી શકતો નથી, મને અંતરાય થાય છે, તો સૌ સાધન બંધન થયા. એને થયું કે આ મુપત્તિ છે એટલે હું હવે આ જઈ નથી શકતો ને, તો મને કહ્યું ને કે તમે અહીંથી ત્યાં નહીં જઈ શકો, સાધુના આચારમાં તમે નહીં જાઓ, તો એને એ સાધન પણ બંધન થયું મુક્તિના માર્ગમાં. અનેક રીતે સૂક્ષ્મતા જોઈએ, વિવેક જોઈએ, પણ પછી ભગવાને પણ પાછો વિવેક બતાવ્યો કે રાખો. પણ અમે હોય ત્યાં તમારે 20 ગૌના યોજન સુધીમાં તમારે હું પતિ ન બાંધવી, અમારી હાજરીમાં અમારી વિદ્યમાનતામાં તમે પ્રત્યક્ષ પ્રભુના શાસનમાં હો ત્યારે તમારે આચારમાંથી મુક્તિ છે. પણ એ બધા અનેક બધા સૂક્ષ્મ ભેદો છે. પ્રભુએ કોઈને પોતાનો માર્ગ છોડાવ્યો નથી, પણ મુક્તિનો માર્ગ અપાવ્યો છે. તું જ્યાં હો ત્યાં, જેમાં હો એમાં. એને મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને કોઈ દી ન કીધું કે તું જૈન થા, વેદાંતિ મટી જા, તારું નિવેડો નહીં આવે. ગાંધીએ પૂછ્યું ધર્મ માટે કયો ધર્મ શ્રેષ્ઠ, એને નથી લખ્યું કે જૈન ધર્મ શ્રેષ્ઠ. એક એક જગ્યાએ તમે જુઓ બહુ સૂક્ષ્મતાએ આ વિચાર કરવા જેવો છે. આ તો એવું છે કે કડીકાળની અંદર એક એવું અદ્ભુત ચરિત્ર છે આપણી પાસે. આપણે એટલા બધા સંસારમાં ગળાડૂબ છીએ ને, આપણને આ પુરુષ ઓળખાતો નથી, આપણે એને ઝીલી શકતા નથી, આપણે એને પચાવી શકતા નથી. આપણે આપણામાંથી જ નવરા ન થતા, અને પછી એનું ઓળખાણ ક્યારેક લૌકિક કરી નાખીએ. લૌકિક નથી આ, અલૌકિક પુરુષ. આ લોકોત્તર ચરિત્ર છે, એને લૌકિકમાં ઢાળવાનો પ્રયત્ન કરો, માં નહીં પકડાય, રહસ્યો નહીં પકડાય. આપણી યોગ્યતા વિના નહીં પકડાય, આપણી પાત્રતા વિના નહીં પકડાય. આપણી અંતરદયા નહીં થાય ત્યાં સુધી આ પુરુષની અંતરદયા નહીં ઓળખાય કે આ પુરુષે જેની સાથે જે કર્યું ઈ એને માત્ર એની પોતાની અંતરદયાથી કર્યું. એને સૌભાગ્યને સમજાવ્યા. ડુંગર ઘોસડિયા તો ક્યારે ઘોસડિયા તરફ એને વિવાદ નથી કર્યો, ક્યારે કોઈ વાત એવું એક પ્રસંગ આવતો નથી કે ડુંગરસિંહ ઘોસડિયાની સામે ભગવાને એના તત્વજ્ઞાન સંબંધમાં વિવાદ કર્યો હોય. ન દેવકરણજી સાથે કર્યો, અન્યની અંદર પણ એ જ. એને કબીર સંપ્રદાયવાળા મળ્યા, ઇસ્લામ સંપ્રદાયવાળા મળ્યા, ઇંગ્લિશવાળા મળ્યા, બધા મળ્યા. બધાની આવો ગાંધી જેવા મળ્યા, મનસુખરામ જેવા મળ્યા. હા, કૃષ્ણદાસે વેદાંતિ હતા. એને મનમાં ખણો ખેદ હતો, છતાં એને ક્યારેય ન કીધું કે તમે આ બધું છોડીને વાણિયા થઈ જાઓ. વિચારતા તો આપણે વિચાર થાય કે કાંઈ સંપર્કમાં ઘણા આવેલા, પણ જે કાંઈ પરમાર્થ સંબંધી 70-80 લોકો સાથેનો સંપર્ક થયો છે, એ એક એકના ચરિત્રની અંદર તમે જુઓ. મુંદાસ, એને મુંદાસને ન કીધું લાવ તને કંઠી બાંધી દો વાણિયાને. એને તો જે સમયે જે હોય એને કહ્યું કે તારે તારા ઘરમાં રહીને આ થતું હોય તો તું માન્ય કરજે, પરંતુ પ્રભુની ભક્તિ કરજે. તું સંઘર્ષ કરીશ, માં સાધના તૂટી જશે. બહુ સંઘર્ષ કરવા જાય તો સાધનાની ધાર તૂટી જશે. અમુક વસ્તુના આચારમાં સમાધાન કરવું પડે તો કરી લેવું, પણ સાધના તોડવી નહીં. જે સમાજનું, જે કુટુંબનું, જે વાતાવરણ આપણને પરિવારનું મળ્યું છે એની અંદર જેટલું થાય એટલું કરીને પણ તું તારો પારમાર્થિક હિત કરી લેજે. બાકીનું જો કરવા જઈશ તો એ બધું ઘણું થશે, અને સંઘર્ષમાં તારો કાળ ગુમાવીશ, તારું સામર્થ્ય ગુમાવીશ, અને હાથમાં કઈ નહીં આવે. આવા સંદેશા માટે તો એ ત્યાં કાવીઠા ગયા મણિબેનને કહેવા માટે કે મણિ તારી સાસરાની સ્થિતિ આ છે. જાણતા હતા પોતે બધું. એટલે કૃપાળુ દેવ સંબંધની અંદર સમજવું એમના ચરિત્રને થોડું આકરું પડે છે. આકરું એટલા માટે પડે છે કે આપણે આપણી મર્યાદાથી, આપણા કોચલામાંથી આપણે બહાર નીકળવા માંગતા નથી. અને આપણે માની શકો, હો અમારું કુટુંબ ને અમે તો ઘણું આમ કર્યું ને, એમાંથી જ રહી ચાપે, એટલે બધું જે કાંઈ વાતો હોય કૃપાળુ દેવની એ આપણે યારે જોડતા હોય આપણે. એટલે એ દ્રષ્ટિએ આપણને આપણો પ્રભુ આપણી આટલો નજીક હોવા છતાં એ પ્રભુ જેટલો આપણાથી દૂર છે એટલો બીજાથી કદાચ નહીં હોય. આ પણ બહુ મુસીબત છે. ચાલો, આ બધી અંતરદયા સંબંધિત વાત છે. અહીંયા કે છે કે આ સદગુરુ છે એ કે છે, કેવી સરસ છે કે સદગુરુની એ આંતરિક અવસ્થા છે, એનું કામ આંગળી ચીંધવાનું છે. કોઈ કારણ એવો નથી કે જગતમાં સદગુરુ કે સંતપુરુષ ન હોય, સદગુરુ છે જ અને આવશે, તમારે આંગણે આવશે, સામે ચાલીને આવશે. માં કરતાં વધારે દયાળુ છે. જેમ બાળકને માં દોડતી જાય પડવા ન દે, એમાં સદગુરુ તમને ક્યાંય પડવા નહીં દે. હવે એ માં તો હાજર હોવી જોઈએ, આ સદગુરુ તો હાજર જ છે. આ જો આ જો પરોક્ષ સદગુરુને પ્રત્યક્ષ માની લીધા, અભેદ ભાવ આવી ગયો, તો એ તમને પડવા ન દે. એટલે ઉદાહરણ આપ્યું પંઢરપુરના વિઠોબાનું. કેવું ઉદાહરણ આપ્યું? શું છે ઉદાહરણ? તો ચાલો આવો, પંઢરપુરના વિઠોબા આમ ઊભા છે કેડે હાથ દઈને, અને સામે ચંદ્રભાગા નદી છે, એટલે નદી ક્રોસ કરીને આવવું પડે મંદિરમાં. તો કે છે ચાલ્યા આવો, પાણી ઊંડું તો હું તને ડૂબવા નહીં દઉં, ડૂબી નહીં જા. હવે આ તો પ્રતિમા જ છે કે બીજું કઈ? કે પ્રત્યક્ષ બેઠા છે? પણ જેને પ્રત્યક્ષ મળ્યા એ તરી ગયા, અને જેને કીધું કે પરોક્ષ છે એ ડૂબ્યો. પરમ કૃપાળુ દેવના ચિત્રપટની અંદર આ મારા માટે પ્રત્યક્ષ છે, એને કાંઈ વાંધો નથી. પણ જેને વિકલ્પ જ કર્યા કર્યા, ચિત્રપટની સ્થાપના કરે તો એ વિચાર કરે કે હજી તો પરોક્ષ છે. હે ભગવાન, મને પ્રત્યક્ષ ક્યારે થાય? હવે પ્રત્યક્ષ ભૂલી જા, હવે પરોક્ષ માંથી અપરોક્ષ કર. આ અધ્યાત્મનું રહસ્ય આ છે કે પ્રત્યક્ષમાં તો બે વસ્તુ જોઈએ સામસામે, અપરોક્ષમાં પેલા એ પરોક્ષ હતું, એને તારામાં એક રૂપ કર્યું એટલે અપરોક્ષ થઈ ગયા, એટલે હવે તું ને પ્રભુ એક જ થઈ ગયા. પડી ગયા અને એમાંથી નવરા નતા હતા. પાછા જ્યારે ભેગા થાય ત્યારે કે પ્રત્યક્ષ તો જોઈને. આત્માનું સ્વરૂપ અપરોક્ષ છે અને પરમાત્માનું સ્વરૂપે અપરોક્ષ થઈ જવું જોઈએ. કબીરજી એને માટે કહ્યું કે જબ હરી થા તબ મેં નહીં થા, અબ હરી એ તો મેં નહીં. પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ના સમાય, કાં તો હરી ને કાં તો હું. પણ વિચારે ને જવાબ શું આપ્યો? કે હરી હું નહીં, કેમ કે હરીમાં હું સમાઈ ગયો. અને એમાં આપણે સમાઈ ગયા, એટલે આપણું જે અહમ સ્વરૂપ છે એ એમાં સમાવી દેવાનું છે. આપણે એક પદ બોલીએ છીએ, હે દીન વત્સલ રાજ, એની છેલ્લી લીટી શું છે? તું જે સ્વરૂપમાં સમાવી દે સહજાત્મ સ્વરૂપી. તું સમાઈ જા કીધું કે તું સમાવી દે કીધું? તું જે સ્વરૂપમાં સમાવી દે પ્રભુ, તારા સ્વરૂપ સાથે મારો અભેદ થાય. આ પ્રત્યક્ષમાં તો હું રહું ને તું રે, સમજાઈ ગયું? પ્રત્યક્ષ કોને કહેવાય? હું છું અને તું છો, એટલે હું મારે ખોવાવું નથી, હું તો છું જ. આ અભિમાન આ અહંકાર એ તો ઊભું જ છે, એ પૂતળું, અને હા મેં પ્રભુ જોઈ છે. અને ઊભો ઊભો તો લાકડી હાથમાં લઈને મારા દોસ્ત બતાવ્યા કર, નોકર રાખ્યો છે, આ શું સિક્યોરિટી ગાર્ડ છે તારો પરમાત્મા? તું એમાં સમાઈ જા તો તને કોણ અડશે? કોણ તારું નામ લેશે? અપરોક્ષ અભેદ અવસ્થા પ્રભુ સાથેની, કે પ્રભુ તારું વિશાળ સ્વરૂપ છે, બસ એમાં હું આવી જાઉં એટલે વાત પૂરી થઈ ગઈ. તો વિઠ્ઠોબાજીનું ઉદાહરણ આપે છે. આગળ વધીએ. ચાલો,
જિજ્ઞાસુભાઈના સિવાય આ અવસ્થા પ્રાપ્ત નહીં થાય. તમે જિજ્ઞાસુ બનો. જિજ્ઞાસુ બનશો તો કોક તમારો હાથ પકડશે. તમારા સદગુરુ જ્યારે હાથ પકડે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહીં. કદાચ એવું બને કે હાથ પકડનારા ખોટા પણ હોય, પણ તમે જિજ્ઞાસુ હશો તો ખોટાએ હાથ પકડ્યો હશે તો તેમાંથી મુક્ત થઈ જશો. કદાચ અસદગુરુના હાથમાં ભૂલમાં ચપડાઈ ગયા હશો તો તમારું કોન્શિયસ બાઇટ થશે, અંદરથી અવાજ આવશે કે કુછ કમ હૈ, કુછ કમ હૈ, ઉતાવળ નથી, આ જગ્યા બરાબર નથી, એમ તમારો અંતરાત્મા ડંકશે અને સદગુરુ તમારી પાસે અવશ્ય આવશે. તમે જિજ્ઞાસુ બનો. જિજ્ઞાસુ જીવને શું થાય? તેને સદગુરુનો યોગ મળે જ. આ આધ્યાત્મિક ઘટના છે. જેમ કન્યા માટે વર શોધો છો ને, ઠેક ઠેકાણે જુઓ છો વર માટે કન્યા શોધતા હો તો કેટલા ઠેકાણે જુઓ છો? વ્યવહારમાં વર શોધો છો તેમ સદગુરુને શોધો. સદગુરુ મળે જ, અને મળે તો ઓળખાણ પણ થાય અને હૈયું ભરાઈ જાય કે જેને શોધતો હતો તે મળી ગયા, મને પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થયા પછી તેના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દેશે. તે વખતે સદગુરુ તેને જે આપે છે આને કહેવાય છે બોધ. ચિલાતી પુત્રને ત્રણ શબ્દોમાં બોધ મળ્યો. ઉપસમ, સંવર અને વિવેક, આ બોધ મળ્યો. ભગવાન મહાવીર જંગલમાં ગયા અને સંડ કૌશિક સાપને કહ્યું કે બુજ બુજ સંડ કૌશિયા. બસ આટલું કહ્યું, બીજું બોલ્યા નથી. બોધ એટલે લાંબુ લેક્ચર આપવું પડે કે કલાકો સુધી ભાષણ આપવું પડે એવું નથી. બોધ વસ્તુ જુદી છે. બે શબ્દો પણ હોઈ શકે, મૌન પણ હોઈ શકે, કંઈ પણ ન બોલે અને હાજર હોય ત્યારે અંદર ફિલિંગ થાય, અંદર ઘટના ઘટે, અંદર સડવડ થાય, અંદર ક્રાંતિ થાય. અને ક્રાંતિ થાય તે વખતે તેને જે કંઈ મળે તે બોધ. આવા જિજ્ઞાસુ જીવને સદગુરુનો બોધ થાય. બોધ એટલે જ્ઞાન નહીં પણ આંતરિક અવસ્થાનું સમ્યક દર્શન. તું આ છો, તું આ છો, તું તને ભૂલી ગયો છે.
આગળ. શુદ્ધ અસિ, બુદ્ધ અસિ, નિરંજન અસિ, સંસારમય અપરિવર્તિત અસિ, તું આ છો એમ હાથ મૂકી એક વખત બતાવે તત્વમ અસિ, તે તું છો એમ ઉદ્ઘોષણા કરીને જાગૃત કરે, જીવને ઉપદેશ આપે, બોધ થાય. બોધ તેને સુંદર અને પ્રિય લાગે, મંગળ અને કલ્યાણકારી લાગે, તેના પ્રત્યે ભાવ અને ભક્તિ થાય, તેના પ્રત્યે શ્રદ્ધા થાય. આને કહેવાય છે સંકેત. તો પામે સંકેતને આ તેર મણનો તો, આ 108મી ગાથામાં જે વર્ણવ્યું છે તેવો થયો હોય તો સદગુરુનો બોધ તેને પ્રાપ્ત થાય. લિંક સમજાય, 108મી ગાથાને યાદ કરો, તેને જાણો, તેને સમજો, તો પામે સંકેતને. આ પહેલું સંકેત, આને શાસ્ત્રમાં વ્યવહાર સંકેત કહ્યું છે. હજુ નિશ્ચય સંકેત, પરમાર્થિક સંકેત બાકી છે, અનુભવ બાકી છે. આત્મા સાંભળ્યો, જાણ્યો, અનુભવ્યો નથી. મુંબઈનું શબ્દોથી વર્ણન સાંભળ્યું, જાણ્યું, નકશામાં જોયું, ગમ્યું માન્યું પણ નજરે જોયું નથી. હવે આ આત્મા જાણ્યો, પ્રેરણા થઈ, ગમ્યો અનુભવ્યો નથી છતાં શ્રદ્ધા થઈ, તે પણ સમકી જ છે, એક ઘટના છે. માટે પદ્માનંદજી આચાર્યે બહુ આનંદમાં આવીને કહ્યું છે કે તત પ્રતિ પ્રીતિ અચિતેન યેન વાર્તા અપી હિ શ્રુતા, તેના પ્રત્યે પ્રેમ લાવીને આત્માની વાર્તા પણ જેણે પ્રેમપૂર્વક સાંભળી છે એ નિશ્ચિત ભવ્ય હોવો જોઈએ, ભવ્ય સિવાય આ વાત સાંભળી નહીં શકે. સમયસારમાં કુંદકુંદ આચાર્યજી કહે છે, અરે અમે તમારા માટે આ ભેટ લાવ્યા છીએ, આ ખજાનો લાવ્યા છીએ, અહીં આવ, સાંભળતો ખરો, આ તારી વાત તને કરવા અમે આવ્યા છીએ. કેટલો પ્રેમ ભર્યો છે, કેટલી કરુણા ભરી છે, કેટલી લાગણી છે, તું સાંભળ અને લઈ જા, તું પામે સંકેતને. આ છે વ્યવહાર સંકેત, અને આવું સંકેત જ્યારે થાય ત્યારે તરત જ તેનું પરિણામ વર્તે અંતર શોધ. જિજ્ઞાસા થયા પછી સદગુરુનો યોગ થાય અને બોધની પ્રાપ્તિ થાય. બોધની પ્રાપ્તિ થાય તેને કહેવાય સમ્યકત્વ, અને સંકેત થાય ત્યારે થાય એટલે શું થાય, વર્તે અંતર શોધ. અંતરની શોધમાં જવાનો એ પ્રારંભ કરે, હવે તેની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય.
આવો જિજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદગુણ સદગુરુ મળે. આ લીટી અંબાલાલ ભાઈની છે અને પરમ કૃપાળુ દેવી જે વાંચી છે તેમણે એમ નથી કહ્યું કે હવે સદગુરુ થવાના જ નથી. સદગુરુ મળે જ, અને સાચા સદગુરુ મળે 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 એટલે બોધ આપે, તેમનો બોધ પરિણામે તો સાચી શ્રદ્ધા થાય. એ વ્યવહાર સમકિત ત્યાર પછી અંદર કામ ચાલુ થાય. પોતાના દોષ શોધી શોધીને અંતર શુદ્ધ કરવા માટે તેની પ્રવૃત્તિનો પ્રારંભ થાય એટલે તો અંતરાત્મા બને, અને અંતરાત્મા બની ચારિત્ર મોહનીય નિકાલ કરવાના કામમાં એ લાગી જાય. આ ઘટના તેના અંતરમાં ઘટે છે. 109મી ગાથા તો પામે સમકિતને એમ શબ્દો મૂક્યા, 110મી ગાથા લય શુદ્ધ સમકિત એવા શબ્દો મૂક્યા, સમકિત પૂર્વી શુદ્ધ એમ શબ્દ મૂક્યો. શુદ્ધ સમકિત એટલે નિશ્ચિત સમકિત, પરમાર સમકિત અથવા નિવિકલ્પ આત્મ અનુમતિ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતર શોધ. આ અંતર થકી પ્રક્રિયા છે. જેમ બીજ જમીનમાં ગયું અને પ્રક્રિયા ચાલુ, અનાજ પેટમાં ગયું અને ફેક્ટરીનું કામ ચાલુ, અને તે અનાજમાંથી અનેક પરિણામ થાય. બાળક ગર્ભમાં આવ્યું કે તેનું કામ ચાલુ થઈ જાય. કબીરજી કહે છે, નવ નવ માસ ઊનન કો લાગા, આ ચાદર વણવામાં નવ નવ મહિના લાગ્યા. માને પણ ખબર નથી કે બાળક અંદરમાં કેવી રીતે કામ કરે છે, કેવી રીતે મોટું થાય છે.
બાજુમાં પણ
જિજ્ઞાસુ જીવમાં અંદરમાં કામનો પ્રારંભ થાય, પરંતુ બીજાને ખબર ન પડે કે ભીતર ક્યાં હો રહ્યા હે. જેને અંદર બોધ થાય, સમકી થાય, તે શોધી શોધીને પોતાના દોષો અને ઉણપો દૂર કરે છે, તેને ખજાનો મળી જાય છે. ગટરમાં સોનાનો હાર પડી ગયો તો તે કાઢ્યો ને તુરત જ કાદવ કાઢવાના કામમાં લાગી જાય છે. તેમ આત્મા ઉપર લાગેલા મેલને ધોવાનું કામ ચાલુ થઈ જાય છે. આ મેલ ધોવાનું કામ જે ચાલુ કરે તેને કહેવાય છે વ્યવહાર સમકિત, અને ધોવાનું કામ થયા પછી અનુભવ થાય તેને કહેવાય છે નિશ્ચય સમકિત. બહુ ધ્યાનપૂર્વક આ સૂત્રો લક્ષમાં લેજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
અહીંયા વાતમાં બહુ સરસ એક વાત પ્રારંભમાં જ મૂકી કે જિજ્ઞાસુ બન્યા સિવાય આ અવસ્થા અંતરદયાની પ્રાપ્ત નહીં થાય, અને એની એક ખૂબી સરસ આપી કે જિજ્ઞાસુ હશો તો કદાચ કોઈ ખોટા ગુરુ મળી જશે તોય તમે છૂટી જશો. તમને અંદરથી તરત આવશે અવાજ કે કંઈક ખોટું અહીંયા જોઈ એવું જમતું, અંદરથી તમને થશે જ કે કંઈક ભૂલ થઈ ગઈ છે, ભૂલમાં સપડાઈ ગયા છે, અહીંયા આવ્યાથી આનાથી આપણને મોક્ષ મળશે. ઠાણાંગ સૂત્રની અંદર આ વાત લખી છે. અભવીનો બોધ, અભવીથી જીવો તરી શકે ખરા? તો ઠાણાંગમાં લખ્યું છે કે ન તરી શકે પણ તરી શકે, કારણ કે એને થાય કે આ જે કહે છે એ પ્રમાણે તો મોક્ષ માર્ગ હોય નહીં, હોય નહીં, છે એમાં તો પોતાને ખબર હોય. ગમે તેમ હોય કંઈક ગરબડ આવું એને ફીલ થાય. જો જિજ્ઞાસુ હશો તો અંદરનું સાચ પ્રગટ્યા વિના રહેશે નહીં, અને ખોટા હાથમાં ફસાઈ ગયા હશો તો પણ ત્યાંથી તમે છૂટા થઈ શકશો. ક્યારે? જો જિજ્ઞાસુ હશો તો, નહીં તો અંજાઈ જશો, કોઈના પ્રભાવમાં આંધળા ભીત થઈ જશો, પછી બીજું કંઈ ખૂચશે નહીં. તો આ કે છે એની વાત મૂકી છે. અને બોધ એટલે જ્ઞાન નહીં પણ આંતરિક અવસ્થાનું સમ્યક દર્શન, કે તું આ છો. પોતાનું આંતરિક સ્વરૂપ શું છે એની પ્રતીતિ થવી તે બોધ, કે હું શરીર નહીં પણ આત્મા છું. એ જ્યાં સુધી બોલીએ ત્યાં સુધી હજી બોધ નથી થયો, પણ કોઈ ગુરુ કહે અને એ જ્યારે એની ચોટ લાગી જાય કે તું શરીર નથી પણ આત્મા છું, તો શરીર ઉપરનું લક્ષ અટી જાય. કારણ કે કેનાર પુરુષ આત્માથી કહે છે, શરીરથી નથી કહેતો. શરીર તો માધ્યમ છે, પણ એ બોલે છે ત્યારે એનો રણકો, એનો સ્વર અને એની તાકાત એ શબ્દોમાં ચૈતન્યની તાકાત છે, શબ્દોની નથી, ડિક્શનરીની તાકાત નથી. તું આત્મા છો, તું ભગવાન હૈ, ક્યા કર રહા હૈ. આવા દરેકે દરેક ગુરુ શિષ્યના પ્રસંગ છે. રજબની સામે દાદુએ કીધું, રજબ ક્યા કર રહા હૈ, ક્યા કામ કે લીએ તું આયા થા ઓર ક્યા કર રહા હૈ. બોલો તો લગ્નના ઘોડા ઉપર ચડ્યો હતો, ઉતરી ગયો હેઠો અને સદગુરુના ચરણમાં પડી ગયા. ક્યા હો રહા હૈ, તમે શું મોટો બોધ આપ્યો. એમ આ પ્રકારની સ્થિતિ સમજવી જોઈએ કે અંદરનું પોતાના સ્વરૂપનું ભાન થાય. અને એ સરસ આપણું આગમનું વાક્ય છે કે શુદ્ધોસ્મી, બુદ્ધોસ્મી, નિરંજનોસ્મી, સંસાર માયા પરિવર્જિતોસી. હે તું શુદ્ધ છો, તું બુદ્ધ છું, તું સંસારની માયાનો ત્યાગ કર. શુદ્ધ અને બુદ્ધને માયામાં રહેવું ચાલે નહીં, પોસાય નહીં. સંસારની આ માયા છે, પરિવર્જિતોસી, છોડી દે, એમાંથી નીકળી જા. આ જ્ઞાની ગુરુ ઉપદેશ આપે છે. જોકે આ વાક્ય છે કે પેલી મદન રેખા એના દીકરાને જ્યારે પારણું ચલાવે છે ત્યારે આ હલરડું ગાય છે. આ મદન રેખાનું મદાલસા, મદાલસાના હલરડા તરીકે છે. એ પોતાના દીકરાને હજી તો સુવાડે છે ત્યારે કહે છે, શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયા પરિવર્જિતોસી. તું શુદ્ધ છો, તું બુદ્ધ છો બેટા, અને તું નિરંજન છો. તારે આવા રંજન ન હોય સંસારના, સંસારની માયાને પરિવર્જિત. તો એમ કે આવી જે સ્થિતિ થાય એ સંકિતની વાત કરી છે. અને કહે છે કે જો એ સંકિત થાય તો એનું પરિણામ શું આવે. એ અંતર શોધ કરે, જેવું થાય કે તું શરીર નથી પણ ચૈતન્ય છું, તો શોધ જગતમાં થાય કે અંદરમાં થાય. પછી પોતાના સ્વરૂપ વિશે હું શું છું એ વારંવાર એને મનમાં ખટકોરીએ, અને જ્યારે જ્યારે સંસારના માયાના કામમાંથી અવકાશ મળે ત્યારે પોતે વિચાર કરે કે મારું સ્વરૂપ શું. જ્ઞાનીએ તો મને કહ્યું, તો મારું સ્વરૂપ શું, હું કોણ છું. બસ આ હું કોણ છું શબ્દ એને હચમચાવી મૂકે, એને દિવસ ને રાત એ ચિંતનની અંદર જ રહીએ કે હું કોણ છું, શું સ્વરૂપ છે મારું ખરું. અને આ સંસારનો સંગ, સંયોગ અને સંબંધ એ તો કોના સંબંધે, આ વડગણા છે આ બધી, ખરેખર મારું કાંઈ છે જ નહીં. બધી વડગણા છે, તો મારા ઉપર શરીર પણ વરગણા છે, કુટુંબ વરગણા છે, પરિગ્રહ બધો વર્ગણા છે. રાખું કે કૃપાળુ દેવ કહે છે એના વિચાર આટલું જો તે વિચાર કર્યો શાંત ભાવથી વિવેકથી તો બધા જ આત્મિક જ્ઞાન જે છે જગતમાં એના સિદ્ધાંતે તો અનુભવી લીધા. તારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, તને બધું અનુભવમાં આવી જશે. અદ્ભુત વાત છે. એટલે આ વ્યવહાર સંકેત એ નિશ્ચિત સંકેતનું કારણ છે એ બતાવે છે. અને આવો જિજ્ઞાસુ જીવ હોય એને સાચા જ્ઞાની ગુરુ મળે છે અને તો સાચી શ્રદ્ધા થાય છે એ વાત મૂકી છે. અને છેલ્લે આપણને કહે છે કે જુઓ વ્યવહાર સંકેત છે એ પહેલાં થાય પછી ધોવાનું કામ થાય. વ્યવહાર સંકેત થાય એટલે ખ્યાલ આવે કે વળગણા લાગી છે, નહીં તો અત્યાર સુધી વળગણા એ તો મારો વૈભવ છે, મારો પરિગ્રહ છે, મારી માલિકી છે, મારી ચીજ છે, કોણે લીધી. પણ જ્યારે સંકેત થાય ત્યારે એમ થાય કે આ મારું નથી પણ મારા ઉપર લાગેલો મેલ છે, આ વળગણા છે, તો રાખવાનો પ્રયત્ન ન કરે, એને કાઢવાનો પ્રયત્ન કરે. મેલને ધોવાનું કામ કરવું પડે. શરીર ઉપર મેલ લાગે તો પોતે ચૂનો લાગ્યો હોય તો હું બહુ રૂપાળો છું એવો ભાવ ન થાય. એમ તો કે ભાઈ રેવા દે, લોટની ઘંટી ચડાવતો હતો અને આખા શરીરે લોટ ઉડ્યો છે એટલે બહુ તો રૂપાળો છું એમ માનવાની જરૂર નથી, ઝાપટી નાખ તારી જાતને. બસ આવી ખોટી મિથ્યા માન્યતા, આવી ભ્રમણાઓ, એટલે ધોવાનું કામ શરૂ થાય. અંતર શ્રોધ અંતરનું કામ થાય છે એટલે એ થાય છે, નિશ્ચય સંકેતથી થાય છે. વિશેષ આપણે અવસરે જોઈશું.